પૂજ્ય પપ્પાજીનો પ્રાગટ્યદિન ઉજવવા ભેગા થયા. દરેક મહાપુરુષો પોતાનું મિશન લઈને પૃથ્વી પર વધારે છે. એ જે હેતુ લઈને પૃથ્વી પર વિચરે છે એ હેતુ જો આપણને સમજાઈ જાય અથવા તો એ જે મિશન શરૂ કરે છે એમાં આપણે ભળી જઈએ, ગંગાનો પ્રવાહ જતો હોય એમાં આપણી નાવને રેતી મૂકી દઈએ તો આપણી નાવ છે એ સામે કિનારે વહી જાય. એમ આવા પુરુષો મળ્યા પછી આપણી જે બધી માન્યતા, બુદ્ધિ, શક્તિ, જે કંઈ હોય, આવડત, જ્ઞાન, જે કંઈ હોય એ બધું એના ચરણોમાં મૂકી દઈએ. આવા પુરુષોની પ્રાપ્તિ આપણે થઈ જાય ત્યાં સુધી આપણું જ્ઞાન, બુદ્ધિ, શક્તિ, આવડત બધું જ વાપરીએ અને આવા પુરુષો જ્યાં મળી જાય પછીથી પૂર્ણાહુતિ માની લઈએ અને એના ચરણમાં આપણે એનું શરણ સ્વીકારી લઈએ સાચા અર્થમાં, તો આપણું જીવન છે એ બદલી જાય અને દેહ છતાં જ એવી જીવનમુક્ત સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધારી અને પોતાના આશ્રિત થાય એને સંબંધ યોગ આપી અને અક્ષરધામ બક્ષિસ આપ્યું કે મારો જે આશ્રિત છે એને વરદાન આપ્યા અને જેટલો એના સિદ્ધાંત પ્રમાણે જીવે, સંપૂર્ણ સિદ્ધાંત પ્રમાણે જીવે તો આને આ દેહે સુખ ભોગવો તો થાય, નહીં તો બે પાંચ જન્મે પણ એનો પોતા એનો જે સંકલ્પ છે એ આપણને એના જેવા કરીને જ મૂકે. જ્યાં સુધી આપણે એના જેવા ન થઈ જઈએ, અખંડ ભગવાનને ધારતા ન થઈ જઈએ ત્યાં સુધી એનો સંકલ્પ કરોડો વર્ષ સુધી આપણી પાછળ કામ કર્યા કરે. આ પાયાનો સિદ્ધાંત અને બે વસ્તુ સંબંધીઓ અને નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવ એ પાયાના સિદ્ધાંત આપણા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મમાં જોડાવા માટેના મૂકા યોગીજી મહારાજને આપણે સાક્ષાત એવા અનુભવ્યા. મધ્ય 28 છેલ્લા બે ધામમાં છે એ આ છે અને એના સંબંધવાળા આ દિવ્ય છે અને એના સંબંધવાળા દિવ્ય છે. હવે આ વસ્તુ જેટલી આપણા જીવનમાં સાકાર થતી જાય એટલું એનું આપણે સુખ આવે. એટલે ગંગા કિનારે બેસી લાખ દેગડા પાણી શરીર ઉપર ઢોળીએ તરસ ના છીપે, પણ એક ગ્લાસ પાણી પીએ તો તરસ છીપે. એમ જેટલું આપણું જીવિતવ્ય બને, જીવનમાં આવે એટલી સુખ શાંતિ ને આનંદ આપણે ભોગવી શકીએ. હવે પપ્પાજીના જીવન તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો એમને બાપાને ભગવાનનું સ્વરૂપ માન્યું, પછીથી એમનું જે જીવન કે જે સિદ્ધાંત પોતે ખાલી બોલવા માત્ર ન રાખે પણ એને વર્તનમાં આવે, પોતે જીવે એવું પછી જ એની વાત કરે, જીવન પહેલા પછી ચર્ચા કરવાની પછી વાત કરવાની. ત્યારે જ્ઞાનની અંદર જાજે ભાગ એવું હોય કે એની વાત પહેલા થાય, ચર્ચા થાય અને જીવનમાં ક્યાંય થોડું દૂર હોય એટલે પ્રાપ્તિ ના થાય. ત્યારે પપ્પાજીના જીવનની અંદર આ એમનું આખું એ જીવન મોટો સિદ્ધાંત સ્પીક લેસ વર્ક મોર, લેટ યોર રિઝલ્ટ સ્પીક ફોર યુ, આવું એનું એ જીવન બાપા મળ્યા પછી કેવળ એના તરફ એની જ વફાદારી, એના તરફ દ્રષ્ટિ, એ ધ્યેય લઈને પોતે મૈંડા કોઈ મોટાઈ નહીં, નાનપ નહીં, માન નહીં, અપમાન નહીં, કઈ જોવાનું નહીં, એક જ દ્રષ્ટિ પેલા તરફ જ. હવે એ પુરુષનું જીવન દર્શન આપણે કેવી રીતે કરાવી શકીએ? કારણ કે આપણે તો સહેજ એની ઝાંખી થયું હોય, આપણે આગળ થોડો ક્ષુલક પ્રસંગ હોય એમનો, એની આપણે વાત કરીએ, સાંગોપાંગ કેવી રીતે વાત કરી શકીએ? તો એ પોતે જ પોતાને જાણે છે. ધાઉ ઓનલી નોઝ થાયસેલ્ફ, એ ડિવિનિટી, એ દિવ્ય તત્વ, પરબ્રહ્મ તત્વ. એટલે મહારાજે તો એટલું કહ્યું કે મારા મૂર્તિના પારને હું પણ પામતો નથી, નહીતી નહીતી નહીતી, બસ. તો હવે જેનો એવી વસ્તુને આપણે કેવી રીતે શબ્દોમાં સાકાર કરી શકીએ? એટલે એક સ્ટેજ એવું આવે છે કે કેવળ અનુભવ ગમ્ય છે, બસ. જેટલું એ આપણી માન્યતાઓ, બુદ્ધિ, શક્તિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ પૂર્ણ થઈ જાય, પછી આત્મા ને પરમાત્મા રે ત્યાં ચિદાકાશમાં એક એનો જે અનુભવ થાય આપણને, એ અનુભૂતિ જ આપણે એ વર્ણવી ના શકાય, એની વાત ના થઈ શકે, એ ઓનલી ખાલી રિયલાઇઝેશન છે, એ અનુભવ જ કરવાનો હોય. એટલી એવો અનુભવ જેમને છે એવા પુરુષોનું આપણે પ્રસંગ કરીએ, અને એનો પ્રસંગ સંગ કરીએ આપણે, પણ પ્રસંગ કરીએ તો એ વસ્તુ છે આપણા જીવનની અંદર સાકાર થાય, અને જે પ્રાપ્તિ આપણને થઈ છે એનું સુખ આપણે ભોગવી શકીએ. એટલે આપણે જે વસ્તુ, જે સિદ્ધાંત અત્યારે આખો આપણો ગુણાતીત સમાજ, અક્ષર પુરુષોત્તમ જે સંપ્રદાય, કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, એ સિદ્ધાંત લઈને મંડ્યા છીએ. અને આપણા આત્મદ્રષ્ટાઓ પપ્પાજી, કાકાજી, સ્વામીજી, અક્ષરભાઈ સ્વામીજી સાહેબ જેવાઓને શરણે આપણે આવેલા જીવો છીએ. એ જીવમાંથી, એટલે ગુણાતીતે કહ્યું કે માખીમાંથી સૂર્ય બનાવવો છે. હવે એ ક્યાં મચ્છરીઓ છે એ ગરુડની ગતિને કેમ પામે? તો કે એ તો ન જ પામે. તો કે ગરુડની પાંખની અંદર બેસી જાય તો એની ગરુડ જેટલી ગતિ થાય. એમ આપણે મચ્છરિયા જેવા છીએ, સામાન્ય કક્ષાના છીએ, એમાંથી અવા પુરુષોની પાંખમાં આપણે બેસી જવાનું છે. પાંખ એટલે એની એની આજ્ઞા અને ઉપાસના, એ બે એની પાંખો છે. ઉપાસના આપણે જે આપણે જે પુરુષ મળ્યા છે એ મારા માટે ભગવાનનું પરબ્રહ્મ તત્વ છે એમ આપણે માનવાનું છે, અને એ જે કે એ જ વિધિ, બાકી બધો નિશ્ચિત, બીજું કાંઈ નહીં. એટલે અત્યારે આપણે ગુણાતીત દ્વિશતાબ્દી પર્વ ઉજવી રહ્યા છીએ, એમાં આપણે આ સિદ્ધાંત આપ્યો છે કે આખો ગુણાતીત સમાજ એક છે, સામ સુરદી ભાવને એકતા રાખી અને જીવો. હવે જે અભિપ્રાયની ભક્તિ હોય છે એ બહુ ગહન હોય છે, એ કઠિન હોય છે. તો એ અભિપ્રાયમાં આપણે ભળવું છે તો એમાં આપણે ખાલી પ્રાર્થના કરીએ ને હા હા કરતલ કરીએ, એના તરફ જ દ્રષ્ટિ રાખીએ, એના તરફ આટલું જ કરીએ, એના તરફ દ્રષ્ટિ રાખી કહેવાય. અને એના તરફ દ્રષ્ટિ રાખશું, હા કરતલ કરશું, પ્રાર્થનાનો આધાર લેશું, તો એ જે આપણી સાચા હૃદયની પ્રાર્થના છે એને સાંભળે છે. હવે પપ્પાજીના જીવન તરફ આપણે જોઈએ કે જેને આપણે કહીએ કે નબળી વાત સાંભળો નહીં, કરો નહીં. 1967 રાજકોટથી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ યુનિવર્સિટીના કામે અહીં આવેલા, અને દાદુભાઈને એટલે કાકાશ્રીને ઓળખે અને મળવા માટે સિક્કિમમાં આવ્યા. હવે એ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના પ્રમુખ કહેવાય, જેને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એવા કવિતાઓ પણ સૌરાષ્ટ્રને ભેટ આપી. આ બધું ઇતિહાસ જાણે એટલે પીકેની અંદર આવી અને એમને જરા વાત કરવાની શરૂ કરી, એ આમ કર્યું એટલે આ તમારો આ સમાજની અંદર. એટલે પપ્પાજીએ તરત જ કે ભાઈ આપણે ચા પીવીશ કે કોફી પીવીશ? તો કે ચા નથી પીતો, હું કોફી પીવીશ. હા તો કે કોફી મૂકી છે આપણે, આ સિવાય બીજું કઈ કામ છે? દાદુભાઈ છે ને અત્યારે, એટલે પેલો તો માણસ એકદમ ક્ષોભીલો પડી ગયો કે તો મારે કોફી નથી પીવી, બસ તો આપ જઈ શકો છો. જે માણસ વાત ન સાંભળે એ માણસ, તમે કદાચ સ્વામીજીનો સેવક હોય કે અક્ષરભાઈ સ્વામીજી સેવક થઈને કઈ ફરિયાદ કરવા આવે સાંભળે? એ જીવિતરીય બનાવ્યું એને, આપણે તો ઇન્ટરેસ્ટ ખાતે જરા હાલો જરા સાંભળી દો લઈ શું વાત કરે. અને પેલો માણસ ચાલ્યો ગયો, સિદ્ધાંત ભંગ નહીં. એટલે એને જીવિત બી આખું બનાવ્યું, એવા હરેક પ્રસંગો એના ઓલા. અને સંતો જયારે સોખડા રહેતા હતા ત્યારે બરોડા સ્ટેશન ઉપર હર્ષદભાઈ મને મળી ગયા. દાદીએ કહ્યું કે વેઇટિંગ રૂમમાં બેઠા છે, એટલે હું સ્પેશિયલ એમને મળવા ગયો. એટલે હર્ષદભાઈ મારી સાથે બધી વાત કરી, આતે બધી આવકો હવે તમે અમને આ સેવા સોંપી સંતોની, એટલે ત્યાંથી આવું છું, બધી વાત કરી. ત્યારે એમને પપ્પાજી વિશે જે કહ્યું, એટલે ત્યારે આપણે એમ કે બાહુભાઈ એટલે બાહુભાઈ કે એના માટે બે મત મારી આગળ નથી. ત્યારે આપણને એમ થાય, બીજી ઘણી વાતો કરીએ ને એ આપણે જરૂર નથી એને સંભાળે, પણ કે વેરી જેના કામમાં મારે એવું એનું આખું જીવન છે. એટલે આ તો જીવનની આપણે એક એમાં દ્રષ્ટિપાત કરીએ, એને સમજીએ ખાલી તો આપણે ખ્યાલ આવે. અને પછી જેમ ગુણાતીતાન સ્વામી લખ્યું કે દસમણની તલવારનું ઉપાડનાર હોય એના ઉપરથી એની તાકાતનો ખ્યાલ આવે. તો કે દસમણની તલવાર હોતાય છે કઈ? હા, રાજા માનસિંહની 150 રત્તલની તલવાર હતી ને, હજી દિલ્હી મ્યુઝિયમમાં છે. ત્યાંથી અલ્દીઘાટનું યુદ્ધ કરીને પાછા જ રિટર્ન થતા હતા ને, તો તેને પછી કેણ કેવડાયું કે અહીંયા લડાઈ કરીએ. એટલે જે સંદેશો લઈને ગયો હતો રાજા માનસિંહ કે વિગલ ફૂંકવાની જરૂર નથી, આપણે પેલી તલવાર લાવો, એ કે 300 છે તો આપણે 10-15 જણા બસ થઈ પડશે. પેલા સમાચાર આપ્યા કે આ તો આમ કહેતા હતા, એટલે પછી ઉભા જ ના રહી હાલતા થઈ ગયા. એમ એમનું જે કાર્ય કે આજે ભાઈઓ જુઓ, બહેનો જુઓ, એને ડિસિપ્લિન, એની વ્યવસ્થા, એની એમ કે કોઈના પ્રત્યે અભિપ્રાય નહીં, બસ દરેક પોતાની રીતે સર્વાંગ સંપૂર્ણ બનીને ભગવાન તરફ દ્રષ્ટિ રાખીને જીવે, પોતાને જે સુજાડે એ કરે, અને ડોન્ટ કોમેન્ટ અધર્સ. જ્યાં આપણે કોમેન્ટ ને એડવાઇસ, એ માણસનો સહજ સ્વભાવ ગુણ છે. સારું નાસું બધું જ લાગવાનું આપણને, અને એથી પર બધું દિવ્યતાને એની કબૂલ કરીને ત્યાં જીવે, ત્યારે એ જે જીવન છે એ બીજા માણસને અપીલ કરે. ત્યાં નૈમિક શારણ ક્ષેત્ર ઓટોમેટિક વર્તે, ત્યાં રાખવું ના પડે, ત્યાં એર કન્ડિશન ઓટોમેટિક અંદર અનુભવાય. એવું જે જીવન એ આવ્યું ક્યાંથી? એ કેવળ એ પપ્પાજી જેવા પુરુષ, એનો સંકલ્પ, બેઠી એની પ્રાર્થના અને ભજન. ત્યારે શરૂઆત થઈ ત્યારે આપણે કોઈને કલ્પના નહોતી કે આવા માર્ગે આપણે સાધના કરવી છે. આપણે તો મોટી મોટી કલ્પનાઓ હોય, પણ ટ્રાન્સફોર્મેશન આપણે જાતે જ, આપણે ભગવાન દાતા થઈ જવું છે. આપણે જોજો, સાધારણ રીતે આગ્રહ આપણને કેવો હોય છે કે બીજાને સત્સંગ કરાવી દઈએ, બીજાને સમજાવી દઈએ, એનો જ આપણે જાજો આગ્રહ હોય. સાધારણ એ માણસની કન્ડિશન, માણસ એટલે આ માણસની વ્યાખ્યા કરવી હોય એટલે હું કઈક છું એના કરતા વધારે બતાવી દઉં અને બીજાને સમજાવી દઉં, એને માણસ કહેવાય. એમાંથી મારે જ બધું સમજવાનું છે. એ જે મહંત સ્વામીને કહ્યું ને કે તમને આ બધાના મહંત બનાવવા છે, સંતોના બાપાએ કહ્યું, અને મોટા નિમવા છે. તો મહંત સ્વામી કે બાપા એ મારું કામ નહીં, મને ફાવે નહીં. તો કે જો તમે ત્યાર નહીં થાવ તો બીજા બ્રહ્મા ઘણા ઉભા થશે. એટલે પછી મહંત સ્વામી હા પાડી દીધી. એમ આપણે એમની મોટા પુરુષોની મિશનમાં કદાચ ન ભળીએ તો કઈ આપણાથી કામ એનું અટકી નહીં જાય, કે આપણે અશુદ્ધ થશે એવું નહીં માનવાનું. કે આપણને જે સેવા આપી છે એની આપણે ધન્યતા અનુભવીએ કે આ બસ મને સિલેક્ટ કર્યો, મારા મોટા ભાગી જબરજસ્ત. અને ગોંડલની અંદર દર્શન કરવા ગયા, કાકાજી સાથે અમારું સ્વાગત થયું. પછી એના આગલા દિવસે જ હું ત્યાંથી આવતો હતો એટલે મને વાતાવરણની ખબર હતી બધી. એટલે મને થોડોક શોખ થઈ ગયેલો કે આ મોટા પુરુષોને કહેવાય નહીં કે હવે જાવું નથી, ના તો પડાય. મેં તો ના પાડેલી, છતાં એ કે ના તમે તો એક કમાન્ડર કહેવો ને, તમારે તો આવું જ જોશે ને, એમ તો પરાણે લઈ ગયા મને કાકા. પછી બાપાએ જે દર્શન દઈને મને કહ્યું કે હું તારી સાથે અખંડ છું, તારે દર્શન કરવા આવવાની ક્યાં જરૂર છે. એ જ શબ્દો મને જ્યારે ટેલિફોન ઉપર પપ્પાજી એ જ શબ્દો કહ્યા મને, વિદ્યાનગરથી એમને ટેલિફોન કર્યો કે કેવું લાગ્યું છે, હું સમાચાર પૂછ્યા તબિયતના, શું થયું છે એમ. ત્યારે એ જ શબ્દો એને કહ્યા. એટલે મારી જે વિવરતા હતી, અશાંતિ હતી, એ બધી જ ઓટોમેટિક ગાયબ થઈ ગઈ અને એકદમ શાંતિ ને ઠંડક મેં અનુભવી ખાલી તેની ટેલિફોન ઉપર અલાઉડ કરીને મને વાત કરી એને એની સાથે. પછી ત્યાં ગોંડલમાં પપ્પાજી જોડે દર્શન કરવા ગયા ત્યારે મને એવો સંકલ્પ પૂછ્યો કે ચાલો આ આપણો વખતે આવું સ્વાગત કરશે પપ્પાજી સાથે હોય તો. એ પણ બોલ્યો પોતે જ, એમને મને અગરથી આપી દીધું, લેશન લખીને આપી દીધું કે આપણે તો ભાવ સંભરણ કરવા માટે, સ્મૃતિ કરવા માટે જઈએ છીએ, એમાં આપણું સ્વાગત કરવું જોઈએ, આપણું રાખવું જોઈએ, એવું કોણે કહ્યું? જોગ અને કદાચ આપણને અપમાન કરીને કાઢી મૂકે તો જોગી જોગીનું અપમાન કરે છે એમ માનીને આપણે આનંદ કરવો? એટલે અપમાન કરનાર પણ જોગી છે એ દ્રષ્ટિ કોણ આપે? આપણે તો ઓલી વ્યક્તિ દેખાય કે આ ગ્રુપ નથી ને, હાલ વાંધો નહીં કે આપણી લાઈન ક્લિયર છે, દર્શન સરસ થાય, એ શું જ કોણ આપે? એવા પુરુષો જ જીતતા હોય તો એ કે જોગી જોગીનું અપમાન કરે છે એ ક્યાં પછી સવાલ રહે? એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, એ કેટલી પરભાવની વાત સાખી. એ કક્ષાએ જીવતો હોય એને જ એનાલિસિસ ની ખબર પડે, નહીં તો એ ખ્યાલ પણ ના આવે. એટલે આવા પુરુષો આપણે મળ્યા છે. પછી ગુણાદાન સ્વામી એક દાખલો આપ્યો કે હીરો હતો, ભરવાડને મળ્યો એટલે બકરી ડોકે બાંધી દીધો, વાણિયો ત્યાંથી નીકળો કે આ હીરો છે. એટલે પેલો કે હીરો તો વેચશે નહીં, એટલે કે બકરી વેચવીશ? તો કે 100 રૂપિયામાં દેવીશ. 100 રૂપિયામાં લઈ લીધી, આગળ જઈને હીરો લઈ લીધો અને બકરી છૂટી મૂકી દીધી. એના પાછી ભરવાડ આગળ વહી ગઈ. ભરવાડ ખુશ થઈ ગયો કે જોઈએ આપણી માનીતી કે આપણે છોડીને જાય નહીં ગયે. પેલું હતું એ લઈ લીધું. પછી ઓલા એક ત્યાં જવે તો વાણિયા સોની ને વેચ્યું. સોની કે આના તો 1000 રૂપિયા આવે, 1000માં વેચ્યું એને. પછી પેલા સોનીએ ઝવેરી નાખ્યો કે ભાઈ આના તો 1 લાખ રૂપિયા આવશે. પછી પેલા મોટો ઝવેરી વેચવા ગયો તો કે આની તો કિંમત મપાઈ જ નથી ગઈ, પણ તમે 100 મજૂર લઈ આવજો અને સવારથી સાંજ સુધી, દિવસ સુગ્યાથી દિવસ હાથમાં સુધી, એ 100 મજૂર અમારા ગોડાઉનમાંથી બધી સોનામરો પડી છે, જેટલી લઈ જાય એટલી તમારી ગઈ. ત્યારે ગામમાં હાહાકાર થઈ ગયો કે આટલી હીરાની કિંમત. એમ આ પુરુષો જે છે એની વેલ્યુ એ છે, જેવી જેવી આપણે આવી સ્થિતિ થતી જાય છે, આપણે જેમ જેમ આગળ જઈએ છીએ પછી જ એનું દર્શન આપણે થાય છે. બાકી તો આપણે ખાલી વાત કરીએ, ખ્યાલ નથી આવતો. એટલે જેમ જેમ એવો અનુભવ કરાવતા જાય આપણને, આપણે એ આગળ લેતા જાય અને પોતાનું સ્વરૂપ જેમ જેમ ઓળખાવતા જાય છે એમ આપણે ખબર પડે એની દિવ્યતાનું આપણે દર્શન થાય છે. બાકી તો એને આપણા જેવા જ થાય, આપણી જોડે જ બેસે, આપણી જોડે જ ખાઈ પીએ, આપણા જેવા જ વર્તે, અને ક્યારેક આપણા જે કરતા સામાન્ય વર્તે. કોઈ આપણે કોઈ સંકલ્પ હોય અને કોઈ એમની જોડે વાત કરી હોય આપણે, તો આપણે આશીર્વાદ લખી દઈએ પપ્પાજી કે હું ભજન કરું છું તમે કરજો, એટલે એ સંકલ્પ જાણે એને કેમ નડતો હોય એવી રીતે આપણે છેતરી જાય. એટલે આવા પુરુષોને આપણે કેવી રીતે જાણી શકીએ? પણ આવા પુરુષોના યોગની અંદર આવીને જેને પ્રાપ્તિ કરી લીધી છે, જે ખરેખર સુખ્યા થઈ ગયા છે, એની જો આપણે પ્રસંગ કરીએ, એની સાઈટ મેળવીએ, એ ઝવેરી છે એ ઝવેરીની સાઈટ મેળવીએ, એનો સમાગમ કરીએ, તો આપણે એવી દ્રષ્ટિ આવે, વિઝન આવે અને સાચી વસ્તુ છે એ આપણા જીવનમાં સાકાર થાય. એટલે એવા સંતનો પ્રસંગ કયો, એટલે એવા સંતનો આપણે પ્રસંગ કરીએ તો જ્યાં આપણે છીએ ત્યાંથી આપણા ગુણાતીત સમાજનો એક એક સભ્ય, આપણું આ મિશન છે, એ જે આપણા ગુણાતીત સમાજનો જે સભ્ય બને છે, મેમ્બર બને છે, એના ઉપર બહુ જ જવાબદારી છે અને બહુ જ સભાન રહેવાનું છે. આપણે કારણ કે હાલ મોટા પુરુષોનો સંકલ્પ બહુ જબરજસ્ત છે, આપણે ગુણાતીત શતાબ્દી સુધીમાં અબાલવૃદ્ધ નાના મોટા બધાને ગુણાતીત ભાવમાં રહેતા કરવા, કઈ કલ્પનામાં ના આવી વસ્તુ છે. એ બધાને કે આપણે જે પ્રભુ મળી ગયા છે એની પ્રાપ્તિનો કેફ રાખી, મસ્તી રાખીને આનંદ કર્યા કરો, બાકીનું બધું એ કરી લેશે, એને આનંદ પૂર્વકનું સમર્પણ ગમે છે. બસ જે કઈ બને છે, સારું બને નસું બને, એ બધું એ જ કરી રહ્યા છે અને મારા માટે સર્વોપરી છે બસ. એટલે એના માટે એમાં ભજનનો ઉપાય લઈ જપયજ્ઞ કર્યા કરી, ભજનની ટેવ પાડી હશે તો એના સંકલ્પને આપણે સાથ આપી શકાશે, નહીં તો એનો સંકલ્પ એની મેળે આપણે ઢહળતો જાય ને ઢહળાય તો આપણે થોડું લાગી જાય છોલા સુખ, એટલે સુખે દુઃખે સાધના થશે, એને બદલે સુખે સુખે આનંદપૂર્વક સાધના કરવા માટે એના સંકલ્પની અંદર કે આખા ગુણાતીત સમાજ એક છે અને સમ સરોદી ભાવની એકતા આપણે કોઈ પણ ભોગે પકડી રાખવી છે અને એ રાખીને જે થાય છે કર્યા કરવું છે બસ. આટલું જ આપણા જીવનની અંદર હશે સાકાર, આના તરફ જ નજર રાખશું તો જે પ્રાપ્તિ આપણા જીવનની અંદર થવાની છે એ ઓટોમેટિક એમની પ્રસન્નતા, એમની ગ્રેસ, એમના કાયદે જીવશું એટલે એમની પ્રસન્નતા ન મળે એવું તો બને જ નહીં. તો આજે પપ્પાજીના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરી, સાક્ષાત સ્વરૂપોના ચરણો પ્રાર્થના કરીએ કે અમે જેવા છીએ પણ આપના બાળકો છીએ અને આપ અમારા તંત્રને જેવું બનાવવા માગો છો એવું બનાવવા માટે અમે આપને હર હંમેશ આનંદપૂર્વક સાથ આપ્યા કરીએ એવી બળ બુદ્ધિને પ્રેરણા આપ્યા કરજો એવી આપના ચરણોમાં પ્રાર્થના.